మనబల్ బంధులు గుణవాదన
గారు కథానాయకతుమని గారు కథానాయకతుమని మగే ఉగత్ మిత్ర ఆచార్య హర్షద సిల్వా మెతుతు మాగే కథావేం పస్సే మన కథాకరంట లభీమ పిడిబంద ఆండు పక్షే వెనువేన్ మమ సతుటు వేను మక్నే సాధయాత్ ఎతుమా మే ములు కథావ తులమ ఎతుమా ఎతుమాటమ బెనగత్త ఎతుమా ఎతుమాగే ములు ఆండు కాలే తులదిమ కరణ లద్ద సీలుదే రాజపక్ష వరు విసింగ్ మే కళాయ కీల తమై చోదనాకరా దెన్ మమ కెమతి గరు కథానాయక తుమని అపే రటే మే ఉత్తరీతర సభావ పార్లమెంటుయే ఆండుక్రమ వ్యవస్థావ 148 వెని వగంతియట 90 ముదల్ పిడిబంద సంపూర్ణ బలే తీయన మే ఆయతనేట మహాజన నియోజితయన్ తోరాపత్కర ఎవన్నే మే మూల్య పిలిబందవ ఇతా ప్రబుద్ధ వైరేం పిరున మడగహీమేన్ తొర యమ్ కిసి సాధారణ సాధనీయ ఎకతువక్ కరాయి కిన విశ్వాసే నము తవాసనావకట పసుగియ యహపాలన రజే కాలే తుల ముదల్ల మాత్యవరు దెదెనే లంకా ఇతిహాసే నిదాసిం పస్సే పార్లమెంటు వెడియమ్మ నొమగే అవని అసత్య మత పదనం వెచ్చ సియలూమ వికృతికరణ లద్ద సంఖ్యాదత్త సహిత అవేలేకని ఇదిరిపత్ కలే యహపాలన రజే అటతి మన కెమతి గారు కథానాయక తుమ్మని వగకివియుతు ఉత్తరీతర సభావట దెనుందెంట 2016 యహపాలన రజయ పెమిల్లా గెనాపు ప్రథమ అయవే లేఖనే అధ్యాపనేట విసర్జన పనతి ప్రతిపాదన వెంకల 185976 అధ్యాపనేట అతిరేక ప్రతిపాదన కీల వెంకల రూపాయల మిలియన 10396 ఏ అనువ లంకా ఇతిహాసే కిసిమ దవసక నో విరు లెస అధ్యాపన అమాత్యాసేట ములు ప్రతిపాదన వెంకల 233072 2016 వర్షేదీ సత్యవశే అధ్యాపనేట వ్యదం కలే మిలియన 65000 వ్యదం నొకల నెతహొత్ ఊను ఉపయోజనే మిలియన 138372 మెహిమ ఎక లంకా ఇతిహాసే పార్లమెంటుయే కౌరు అక్కల్లా నై ఎతుమా కియనవా మెహిమ సల్లి వెంకరాన్ని మెహిమ మెహిమై గురుపూను వెడసటానట మిలియన 1000 గురువరున్ సందా నిపుణత సంవర్ధనేట మిలియన 2000 పాసల్ సందా సనీపారక్షక పాసుక మిలియన 4000 పాసల్ సందా విదులి బలే లబాదీమ 2000 ప్రాథమిక పాసల్ సంవర్ధనేట మిలియన 10000 ద్వితీయ పాసల్ 10000 పాసుకం సెపి మిలియన 15000 పాసల్ 1300 సందా మూలిక పాసుకం సెపి మిలియన 30000 వతు పాసల్ 25 వెడి దివును కిరీం మిలియన 250000 పాసల్ వల విద్యా అధ్యాపనే వెడి దివును కిరీం 450000 దంత సౌఖ్య పాసుకం వెడి దివును కిరీం 250000 మే కియన హెమ యోజన అవకటమ విపక్షే ఒకటి హిటి మంత్రి వరు అప్పుడి గెవ్వా మే మేస దెదరణ ఆకారేట అప్పుడు గెవ్వు నమూత్ అవసాని అయవే యోజన వల ఇతర మే మమ్మ కియోపు యోజన టికెట్ వెంకల ముదల రూపాయల 64000 మిలియన 950000 ఓ యోజన టికెట్ పమన వెంకల 64950 అవురుద్ద అవసాన వెనకొట ఎక్కి యోజన సందా దరువు సత్య వ్యదమ మిలియన 6145 అధ్యాపన అమాత్యాంశేట ఇతర కరపు బొరువ మిలియన 58510 ఇక అమాత్యాంశేకట లంకావే కిసిమ ముదల్ అమాత్యవరే మెవెని దయ మే పార్లమెంటువట కరలనే ఏనిసా ముదల్ పిలిబంద స్వాందిరన్ మహతాగే కారక సభావి సభాపతి వరే అవసెం లంకా ఇతిహాసే పార్లమెంటువ వెడి ఎమ్మ నొమగే అవుపు ఆయవే లేఖన ఇదిరిపత్ కిరీమ పిలిబంద వార్తావే సత్య హా నిత్య ఉరుమ కరువన్ వెన్ని ఒబతుమంట ఏ విత్రక్ నిమి ఏ వెలావట మే సీని బోల ఆయవే ఇదిరిపత్ కలే నే కియలా కివ్వే ఎదా ఆయవే లేఖన ఇదిరిపత్ కన్న కొట మెలస కివ్వ మిల పాలనే తుడింగ్ ఇస్తావర ఆర్థికయ 2016 ఆయవే కతావే 93-94 పెట్టు లొకులూను కిలోవాక్ రూపాయలు 35-95 2018 නොවැම්බර් 2 සිට දැන් පැවතුන මිල මිල වෙනස් වීම ප්‍රමාණය ඊළඟ අවුරුද්ද වෙනකොට 190යි 200යි. කිව්වට වඩා මිල වෙනස 100ට 123යි. ග්‍රෑම් 400 කිරිපිටි පැකට්ටුවක් 295ට දෙනවා කිව්වා. අවුරුද්ද වෙනකොට 315යි. 107යි කිරිපිටි මිල වැඩිවීම. හාල් මැස්සන් කිලෝ එක රුපියල් 410යි කිව්වා. හාල් මැස්සන් කිලෝ රුපියල් 600යි 150යි වැඩිවීම. ග්‍රෑම් 450 ටින් මාළු 125ට දෙනවා කිව්වා. අවුරුද්ද වෙනකොට 230යි 280යි 100ට 124යි. කරවල කට්ටා කිලෝ එකක් 425යි කිව්වා. ඉවර වෙනකොට 1300යි 100ට 205යි මිල වෙනස. කඩල ජම්බෝ කිලෝ එකක් 169ට දෙනවා කිව්වා. අයවෙන් මේ කියන්නේ දුන්නේ 440ට මිල වෙනස 100ට 160යි. අර්ථාපල් දේශීය කිලෝ එකක් 75යි 80යි අවුරුද්ද වෙනකොට 140යි 150යි 100ට 100යි මිල වෙනස. සීනි කිලෝවක් 92ට දෙනවා කිව්වා. ඒක 110යි 100ට 20යි. මේ විදියට ඒ වෙලාවේදී එදා සන්තෝෂයට හය වේලේකන ඉදිරිපත් කිරීම පමණක් නොවේ අසාමාන්‍ය බොරුවක් රටට කිව්වා. මහින්ද රාජපක්ෂ යුගයේදී අපිට මුකුත් කරන්න බැරි අසාමාන්‍ය ණය කන්දරාවක් ගැනීම නිසා තමයි මේ විනාශය සිද්ධ වුණේ කියලා. විදේශ ණය ගෙවා ගන්න විදියක් නැහැ කියලා. උපනූපන් පරම්පරාවල් වලට අයිති වෙන්න තියෙන හම්බද්දොට වරාය ඇමරිකානු ඩොලර් බිලියන 1.4ට වික්කේ ණය ගෙවන්න බෑ කියලා. හැබැයි ගත්ත 1.4න් සතයක්වත් විදේශ ණය ගෙවන්න පාවිච්චි කළේ නැහැ. ඒ මොකද ණය පිළිබඳ බොරුවක් කළේ. ගරු කතානායකතුමනි, අපේ රටින් විදේශයට මුදල් විශාල ප්‍රමාණයේ ගලා යන සාධක දෙකක් තියෙනවා. එකක් ණය වාරික හා පොලි. විදේශ ණය වාරික හා පොලි ගෙවන්නේ ඩෙට් සර්විසස් වලට ණය සේවාකරණය සඳහා යන ඉතා විශාල මුදලක් රටින් පිටට. දෙවැනි එක යන්නේ ඛනිජ තෙල් බිලට. මහින්ද රාජපක්ෂ ආණ්ඩු යුගයේදී එක වර්ෂයකට තෙල් බිල සඳහා ඇමරිකාන් ඩොලර් බිලියන 5ක් යනවා තෙල් ගේන්නේ. නමුත් යාපාන රජයේ බලයට පත්වීම සමග මුළු ලෝකෙම තෙල් මිල කඩාගෙන වැටුණා අසාමාන්‍ය ලෙස. ඒ කඩා වැටීම නිසා තෙල් වලින් ඇතිවෙච්ච වාසිය සංඛ්‍යා දත්ත සහිතව මම කැමැති මේ ගරු සභාවට පෙන්වලා දෙන්න. 2014 වර්ෂයේ මහින්ද රාජපක්ෂ යුගයේ ඛනිජ තෙල් බිල ලංකාවේ ඇමරිකාන් ඩොලර් බිලියන 4.5යි. 2015 වර්ෂයේ ඛනිජ තෙල් බිල බිලියන 2.6යි. ඛනිජ තෙල් බිලෙන් විතරක් ඉතුරු වුණා 1.9යි. ඇමරිකාන් ඩොලර් බිලියන 2ක් ආණ්ඩු ආපු අවුරුද්දේ ඛනිජ තෙල් බිලෙන් විතරක් ඉතුරු වුණා. හම්බද්දට වරාය විකුණලා ගත්තේ 1.4යි. තෙල් මිල අඩු වෙලා රට ඇතුළේ ඉතුරු වුණා ඇමරිකාන් ඩොලර් බිලියන 2ක්. ඒ විතරක් නෙමෙයි බලන්න, ඊට පස්සේ මේ අයවැය යෝජනාවල ඉදිරිපත් කරලා තිබුණා රවි කරුණානායක මුදල් අමාත්‍යවරයා. එතුමාගේ ඉලක්කම් මම මේ කියන්නේ හම්බන්තොට මාගම්පුර වරාය ඇමරිකාන් ඩොලර් මිලියන 1400යි මිලියන. නොරොච්චෝල තාප බලාගාරය මිලියන 900යි. කොළඹ ගාල්ල අධිවේගී මාර්ගය මිලියන 740යි. උතුරු නැගෙනහිර මාර්ග සංවර්ධන මිලියන 700යි. ශ්‍රී ලංකා ගුවන් සේවය මිලියන 393යි. මත්තල ගුවන් තොටුපළ මිලියන 240යි. ගාල්ල මාතර අධිවේගී මාර්ගය මිලියන 152යි. අකුරුගොඩ ආරක්ෂක සංකීර්ණ 146යි. මීන් ලංකා ගුවන් සේවය 115යි. නෙළුම් කුළුණ 77යි. හම්බන්තොට සම්මන්ත්‍රණ ශාලාව 30යි. සූර්යවැව තොරතුරු තාක්ෂණ කලාපයේ මිලියන 3යි. ඇමරිකාන් ඩොලර්. එතකොට මේ මහා පරිමාණ සංවර්ධන ව්‍යාපෘති සියල්ල සඳහා වියදම ඇමරිකානු ඩොලර් මිලියන 4896යි. බිලියන 4.8යි. මහා පරිමාණ සංවර්ධන ව්‍යාපෘති සියල්ල සඳහා තෙල් මිල අඩුවීම නිසා මේ අවුරුදු වල ලැබුණ වාසිය ඇමරිකාන් ඩොලර් බිලියන 5.3යි. මහින්ද රාජපක්ෂ යුගයට වඩා ලෝක වෙළඳපොලේ ඛනිජ තෙල් මිල කඩා වැටීමෙන් රටින් පිටට ඇදලා ගිය විදේශ විනිමය ඉතුරු වුණ ඇමරිකානු ඩොලර් 5.3ක් අර මම කියපු ඔක්කොම සංවර්ධන යෝජනා ක්‍රම වලට වැය වුණේ 4.8යි. එතකොට එවැනි සංවර්ධන යෝජනා ක්‍රම ප්‍රමාණයක් මුකුත් නැතුව කරන්න තිබුණ තෙල් මිල අඩුවීමෙන් විතරයි. මොකද වුනේ? එහෙම වුනේ නැත්තේ ඇයි? ඒ නිසා මම ගරු අපේ චම්පක අමාත්‍යතුමා පතපොත කීපයක් ලිව්ව නිසා ආලාපාලු ආර්ථිකයෙන් මම එතුමාගේ අවධානයට යොමු කරනවා. මේ මම ලිව්වා ඔබතුමාගේ ආලාපාලු ආර්ථිකය වෙනුවට ආර්ථික ආසානාසිය කියලා. ආර්ථික ආසානාසිය තියෙනවා 31 වෙනි පිටුවේ පොතක් දෙනවා. මොනම හේතුවක් නිසාවත් එකම දර්ශකයකින්වත් මහින්ද රාජපක්ෂ යුගයට අලගු තියන්නවත් බැරි වුණා. පෞගිය වර්ෂ 5 වාර්තාවල් වගයක් තිබ්බා. පළවෙනි වාර්තාව තමයි නිදාසින් පස්සේ ලංකා ඉතිහාසයේ කිසිම ආණ්ඩුව පටන් ගත්ත වර්ෂයේ ඉඳන් ඉවර වෙන වර්ෂය වෙනකන් අඛණ්ඩව ආර්ථික වර්ධන වේගය අඩු වෙලා නැහැ. අඛණ්ඩව සෑම වර්ෂයෙන් වර්ෂයටම ආර්ථිකයේ වර්ධන වේගය අඩු වුණා. කෘෂිකර්මාන්තේ කඩාගෙන වැටුණා. කර්මාන්ත කඩාගෙන වැටුණා. සේවාංශය කඩාගෙන වැටුණා. සමස්ත ආර්ථිකයේ ප්‍රමාණය size of economy කියන එක මහින්ද රාජපක්ෂ යුගයේ වෙනකොට ගෙනාවේ ඇමරිකානු ඩොලර් බිලියන 20 තිබුණ ආර්ථිකය ඇමරිකානු ඩොලර් බිලියන 79ට වැඩි කළ මැදි ආදායම් ලබන රටක් බවට පත් වුණා. ඒ කියන්නේ 79 කියන්නේ 80නේ. බාර දෙනකොට ආර්ථිකය කියන්නේ ඇමරිකානු ඩොලර් බිලියන 84යි. සමස්ත රට මේක තමයි රටට වෙච්ච විපත. ඒ විපත ගැන අවශ්‍ය සංඛ්‍යා දත්ත මම කීපයක් විතරක් කිව්වොත් මගේ වෙලාව යන නිසා දැන් 2014 රට බාර දෙනකොට ආර්ථික වර්ධන වේගය 7.4යි. 2019 2.3යි. ඒක පුද්ගල ආදායම ඇමරිකානු ඩොලර් 3853යි. 2019 3852යි. ඩොලරයකින් අඩු වෙලා ඒක පුද්ගල ආදායම. කෘෂිකාර්මිකාංශයේ වාර්ෂික වර්ධනය 4.6යි. 2019 0.6ට අඩු වෙලා. කාර්මිකාංශයේ වාර්ෂික වර්ධන වේගය 4.7යි. 2.4ට අඩු වෙලා. සේවාංශයේ වාර්ෂික වර්ධන වේගය 4.8යි. 2.3ට අඩු වෙලා. ධන ජාතික ආදායමේ වාර්ෂික වර්ධන වේගය 5.1යි. 2.2ට අඩු වෙලා. ආර්ථිකයේ සමස්ත ප්‍රමාණය ඇමරිකානු ඩොලර් බිලියන 79යි. ඒක 84ට වැඩි වෙලා. ජාතික ඉතිරි කිරීම 24.2යි. 21.3ට අඩු වෙලා. දේශීය ඉතිරි. ජාතික ඉතිරි කිරීම අනුපාතය 29.8 ඉඳන් 12.3ට අඩු වෙලා. විදේශීය සුද්ධ ප්‍රාථමික ද්විතීක ආදායම් දළ දේශීය නිෂ්පාදනයේ ප්‍රතිශතය ලෙස 5.6යි. ඒ 4.0ට අඩු වෙලා. දැන් මෙහෙම දර්ශක 40ක් මම මේ පොතේ ඇතුළත් කරලා තියෙනවා. මම මේ පොත ගරු කතානායකතුමනි සභාගත කරනවා. මේ ආර්ථික ආසනාසිය සම්පූර්ණයෙන්ම ආර්ථිකයක් විනාශ වෙලා. ආසනාසිය කියන්නේ වතුරට යට වෙලා ගම් වතුරක් ඇවිල්ලා මුළු ගොයන් සියල්ලම විනාශ වුණොත් යමේ භාෂාවෙන් කියනවා මේ මුළු කුඹුරු යායම ආසනාසිය වුණා. ආසනාසියක් වෙලා ආර්ථික ආසනාසියක් වුණ බව ප්‍රථමයෙන් පිළිගන්න ඕනේ. ඒ නිසා තමුන්නාසලා අපිට බාර දුන්නේ ඉතාම නරක ලෙස ඉතිහාසයේ කිසි දවසක කිසි ආණ්ඩුවක් නොකළ ආකාරයට ලංකාවේ ඉතිහාසයේ අවුරුදු 70ක් වැඩිම ජාත්‍යන්තර සංචිතයේ තිබුණේ මහින්ද රාජපක්ෂ යුගයේ 8.2යි. කවදාක්වත් නිදාසින් පස්සේ කිසිම ආණ්ඩුවකට 8.2කට තමන්ගේ ජාත්‍යන්තර සංචිතය වැඩි කරන්න බැරි වුණා. මේ ඔක්කොම වාසිදායක තත්ත්වයන් සියල්ල තිබිලා ලෝක වෙළඳපොලේ ඛනිජ තෙල් මිල අඩු වෙලා යකඩ මිල අඩු වෙලා රත්තරන් මිල අඩු වෙලා මුළු ලෝකෙම කිසිම අර්බුදයක් තමුන්නාසලගේ රජියට තිබුණේ නැහැ. නමුත් මහින්ද රාජපක්ෂ දශකයේ තුල ඔබතුමාලා කැමැති වුණත් අකමැති වුණත් සප්තමහා අර්බුදයකට එතුමාට මුහුණ දෙන්නට සිද්ධ වුණා. එතුමා රට බාර ගන්නකොට සුනාමියෙන් මේ රට විනාශ වෙලා තිබුණේ. මනුස්ස ජීවිත 45000ක් නැති වෙලා මූදුබඩ ප්‍රදේශවල දේපොළ සියල්ල නැති වෙලා පාසල් රෝවල් නැති වෙලා මිනිසුන්ගේ ජීවනෝපාය නැති වෙලා එහෙම තිබුණ රටක් බාරගත්තේ. අවුරුදු තුනක් යනකොට සුනාමියෙන් විනාශ වෙච්ච මිනිස් ජීවිත හැර අනිත් සියල්ල කලින් තිබුණ තත්වයට වඩා හොඳ තත්වයට පත් කිරීමේ වගකීම මහින්ද රාජපක්ෂ ආණ්ඩුව ඉස්සකලයි කියන ටික අපි මතක තියාගන්න ඕන. තිස් අවුරුදු යුද්ධය දෙවැනි අර්බුදේ සියලු ආණ්ඩු දන්න ශාස්ත්‍ර සූත්‍ර සියල්ල පාවිච්චි කළා ප්‍රභාකරන් නිවර කරන්න. ඒ යුද්ධයට උත්තරයක් දෙන්න බැරි වුණා. මේ සාමය සඳහා යුද්ධය කළා, සුදු නෙළුම කළා, තවලම කළා, කිසි දෙයකින් සාම සාකච්ඡා කළා, සටන් විරාම කළා. බැරි වෙච්ච යුද්ධය කෝටාබේ රාජපක්ෂ ආරක්ෂක ලේකම්වරයාත් රණවිරුවොත් සියලු දෙනා එකතු වෙලා ස්ථිර අධිෂ්ඨානයෙන් ත්‍රස්තවාදයේ මුළුමනින් පිටු දැකලා ට්‍රාන්ස්ෆෝමර් එකක්වත් පුපුරවන්න බැරි වෙන ලෙස ජාතික ආරක්ෂාව තහවුරු කිරීමේ යුතුකම හා වගකීම මහින්ද රාජපක්ෂ ආණ්ඩුව ඉෂ්ට කළා. ඒ නිසා එයින් පස්සේ මේ රට කඩිකුලක් වගේ ඇවිස්සුණා. මුළු රටම වැඩපිමක් බවට පත් වුණා. පාරවල් හැදුනා, පාලං හැදුනා, ඇලිකට් හැදුනා, වේලි හැදුනා, අධිවේගී මාර්ග හැදුනා, විදේශ ආයෝජකයව රට වේගයෙන් සංවර්ධනය වුණා. ඒ නිසා තමයි අඩු ආදායම් ලබන රට මැදි ආදායම් ලබන රට බවට පත් වුණේ. ඒ නිසා තමයි රට උඩට ආවේ. ඒ රාජපක්ෂලා ඉදිරිපත් කරපු අයවැලේකන් නිසා තමයි එහෙම වුණේ. ඒ දෙවැනි අභියෝගය මං කිව්වේ. තුන්වැනි අභියෝගය ඛනිජ තෙල්, ලෝක ඛනිජ තෙල් අර්බුදය. තෙල් බැරලයක් අපේ කාලේ 157යි 127යි තෙල් බැරලයක්. මුළු ලෝකෙම තෙලෙන් බැදුනා ඒ අවස්ථාවේ. ලෝක ආහාර අර්බුදයක් තිබුණා. මුළු ලෝකෙටම කන්න නැති වුණා. අවුරුදු 30කට පස්සේ එහෙම ඇති වෙලා තිබුණේ. රොකට් එකක් වගේ ආහාරවල මිල යන්නේ. ලෝක මූල්‍ය අර්බුදය මියුචුවල් බැංක් බංකොලොත් වෙලා, ලීමන් බ්‍රදර්ස් කඩාගෙන වැටිලා, මුළු ලෝකෙම බැංකු කාඩ් කුට්ටම පෙරලෙනවා වගේ කඩාගෙන වැටුණා. ලෝක මූල්‍ය අර්බුදයක් තිබුණා. රාජ්‍ය ණය අර්බුදයක් තිබුණා. මහින්ද රාජපක්ෂ ජනාධිපතිතුමා රට බාර ගන්නකොට ජාතික නිෂ්පාදනයට වඩා ණය බර වැඩි. එකතැන ලැගසිටින ආර්ථිකයන් නිදහසින් පස්සේ සුපිරි අධිවේගී මාර්ගයක් හැදෙන්නේ, අලුත් වරායක් හැදෙන්නේ, නැව්තොටක් හැදෙන්නේ, ගුවන්තොටුපළ හැදෙන්නේ, හැමදාම එකම විදියට ලැග තිබුණ ආර්ථිකයන්. මේ සප්තමහා අර්බුදයකට මුහුණ දුන්න ලංකා ඉතිහාසයේ එකම රාජ්‍ය නායකයා අද උපන් දිනේ සමරන මහින්ද රාජපක්ෂ පමණයි කියන එක අපි මතක් කරගන්න ඕනේ. ඒ නිසා එතුමා මේ සුනාමියෙන් විනාශ වෙච්ච රට නැවත හදලා යුද්ධ නිම කරලා සාමය ගෙනහල්ල ලෝක ඛනිජ තෙල් අර්බුදයේ, ලෝක ආහාර අර්බුදයේ, ලෝක මූල්‍ය අර්බුදයට මූණ දීලා ලංකාවේ නිදහසින් පස්සේ ස්වර්ණමය ආර්ථික සංවර්ධන යුගයේ ලෙස ඉතිහාසයට එකතු කරලා තියෙන්නේ මහින්ද රාජපක්ෂ යුගයේ පමණයි කියන එක මම මේ අවස්ථාවේ සංඛ්‍යා දත්ත ඇතුව මේ ගරු සභාවට මතක් කරනවා. නමුත් තමුන්නාන්සේලා කිව්වා මේ ණය වාරිකයි පොලියයි ගෙවන්න බෑ. මං අභියෝග කරනවා මගේ උගත් මිත්‍රයාට 2015 2016 2017 කියන වර්ෂ තුනේම ණය වාරිකයි ඛනිජ තෙල් බිල සඳහායි රටින් පිටට ගිය මුදල් ප්‍රමාණය මහින්ද රාජපක්ෂ යුගයට වඩා අඩුයි යහපාලන යුගයේ පළවෙනි අවුරුදු තුනේ. පළවෙනි අවුරුදු තුනේ ඛනිජ තෙල් බිල ගෙවන්ටයි සියලුම විදේශ ණය වාරික පොලිය ගෙවන්නයි ගිය වියදම 15, 16, 17 කියන අවුරුදු තුනේම මහින්ද රාජපක්ෂ යුගයට වඩා අඩුයි. මම මේ පිළිබඳ ඒ සියලුම සංඛ්‍යා දත්ත හා ප්‍රස්ථාරයක් ගරු කතානායකතුමාගෙන් ඉල්ලා සිටිනවා වෙනත් ගරු මන්ත්‍රීවරුන්ගේ ප්‍රයෝජනය සඳහා හැන්සාඩ් වාර්තාවට ඇතුළු කරන්න කියලා. සභාගත කරන්න නෙමෙයි, පොත සභාගත කරන්න. මේක හැන්සාඩ් වාර්තාවට ඇතුළු කරන්න. මොකද මේ අසත්‍ය තමයි විකුණුවේ. මේක අපිට මොකක්වත් කරන්න බැරි යහපාලන ආණ්ඩුවට මන්ත්‍රීවරුන්ට කිව්වේ ඒක, ඇමතිවරුන්ට කිව්වේ ඒක. ඇමතිවරුත් පිළිගත්තා, මන්ත්‍රීවරුත් පිළිගත්තා. මේ මොකද්ද වෙන එකක් කළේ? එතකොට ණය තිබුණ කීයද? ඔබතුමා දැන් මේ ණය පිළිබඳ විශාල ලෙස කරුණු කිව්වා. මම මේ කෘතිය ලියලා තියෙනවා රාජ්‍ය ණය පිළිබඳ. රාජ්‍ය ණය මුදල් අව ප්‍රමාණය කරනකොටගෙන පැටව ගහපු ආකාරය පිළිබඳ, රාජ්‍ය ණය පොලිය අනුපාතයේ කරටි කඩලා යන ලෙස ඉහළ ගිය ආකාරය පිළිබඳ මේ පොතේ වෙනම පරිච්ඡේද තුනක් මම ලියලා තියෙනවා. මම කෙටියෙන් සඳහන් කළොත් මහින්ද රාජපක්ෂ ජනාධිපතිතුමා රට බාර ගන්නකොට ණය තිබුණේ ට්‍රිලියන 2යි. මිලියන නම් බිලියන නම් 2222යි. බිලියන 1000ක් ට්‍රිලියන 1යි. ට්‍රිලියන 2යි ණය තිබුණේ. මේ අර කියපු ඔක්කොම අර්බුදවල සම්පූර්ණ විනාශ වෙච්ච උතුරු නැගෙනහිර ප්‍රදේශය යරි නගා සිටවන්න තමයි වැඩියෙන්ම ණය ගත්තේ. උතුරු වසන්තයේ නැගෙනහිර උදානිය කියන්නේ සම්පූර්ණ ණය. ඒ ණය කන්දරාවක් ගන්න වුණා අවුරුදු 30ක් විනාශ වෙච්ච උතුරු නැගෙනහිර පළාත ආපහු හදන්න. මම්මාවත් හදන්න, විදුලිය දෙන්න, මේ ජලබස්නා ජල ප්‍රවාහන ක්‍රම හදන්න, රෝහල් හදන්න, පාසල් හදන්න, මේ සියල්ලට ගත්තේ ණය. ඒ ණය ගන්න වුණා. අපි එහෙම ණය ගත්තා. ඊළඟට අනිත් ප්‍රදේශවල අධිවේගී මාර්ග හදන්න, වරායවල් හදන්න, නැවුතොට හදන්න, මේවට ණය ගත්තා. මොකද හැමදාම කාගේ ආණ්ඩුව තිබුණත් ණය ගන්න නැතුව දුවන්න බෑ. මොකද දවසකට රටේ ආදායම තියෙන්නේ සාමාන්‍යයෙන් හොඳට තියෙන තත්ත්වයක් තුලදී රුපියල් බිලියන 5යි. දවසකට වියදම තියෙනවා බිලියන 8ක්. හැම දවසකටම රුපියල් බිලියන
3ක් නියෝජ්‍ය කතානායකතුමා අවසන්යි.
අඩුයි.
ඔය ඇමතුමා
අරි පරණේ වටික මතක් කළේ මේ ඔබතුමාගේ ප්‍රකාශයන් නිසා. ඔබතුමා කිව්ව මේ රාජපක්ෂලගේ අයවැය කරන නිසා. මේ රාජපක්ෂල හැමදාම මේ රටට විනාශයක් බොරුවක් තමයි කළේ කියන මං ඔප්පු කළා. කවුද බොරුව කළේ, කවුද විනාශය කළේ කියන එක. ඊට පස්සේ ගෝඨාභය රාජපක්ෂ ජනාධිපතිතුමාට මේ රටේ 69 ලක්ෂයක ජනවරමක් දුන්නේ මේ ඇති කරපු විනාශය තුළ හොරකම වංචාව දූෂණය අක්‍රමිකතාවය ත්‍රස්තවාදය අන්තවාදයෙන් තොරව සිංහල දෙමළ මුස්ලිම් බර්ගර් හැම මිනිසුන්ටම මේ රටේ කැමති තැනක ජීවත් වෙන්න ජීවනෝපාය සරසගන්න පුළුවන් අලුත් රටක් හැදීම පිළිබඳ බලාපොරොත්තුවෙන් තමයි ජනතාව මේ මුද බලය දුන්නේ. එතුම මොකද්ද කළේ? එතුම බලයට එනකොට මේ සියල්ල විනාශ වෙලා තිබුණ නිසා එතුම පළවෙනියෙන් කරපු දේ තමයි ණය සහන පැකේජියක් දුන්න. වෙන්දේසි වෙමින් තිබුණේ සියලු දේපළ හැමතැනම තිබුණේ හෙන්ටෝ ලීස් බද්දට හෝ කුලියට දෙන්න තියෙනවා කියලා තමයි ව්‍යාපාර වැටුණා. ව්‍යාපාරවලට එලව එලව ගැහුවා. පුද්ගලික අංශයට අසාමාන්‍ය ලෙස බරක් පීඩනයක් එල්ල කළා. කවදාක්වත් එක්සත් ජාතික පක්ෂයේ පුද්ගලික අංශයට මිනිසින් ගැහුවේ නැහැ ඉතිහාසයේ. මේ පුද්ගලික අංශයේ ආයතන වල ප්‍රධානීන් ගෙනල්ලා බංකූඩ වාඩි කරවලා අප මූල්‍ය අපරාධ කොට්ටාසේ අපරාධ පරීක්ෂණ දෙපාර්තමේන්තුවේ පුද්ගලික අංශයේ සියලු සමාගම් වල ප්‍රධානීන් හැඳින්වුවේ හොරු, තක්කඩියෝ, වංචාකාරයෝ, දූෂිතයෝ කියලා තමයි ඒ පුද්ගලික අංශයට සැලකුවේ. පොලිස් රාළහාමිලා කුණු හරපෙන් මේ හොඳ කවදාක්වත් පොලිසියට ගියේ නැති මහත්තුරුන්ගෙන් ප්‍රශ්න අහලා වද දුන්නා. වද දීලා පුද්ගලික අංශයේ දැන් හවි කණ්ඩායමකට විරුද්ධව පිටකොටුවේ වැට්‍රොල්ලට විරුද්ධව කඩ තුනක් වැහුවා කියලා කස්ටම් එකට කියලා වෙලා නීතියක් නැතුව ඒ කඩතුනම සීල් කළා පිටකොටුවේ. පිටකොටුව වැහුවේ නැහැ. උතුරු නැගෙනහිර යුද්ධය තියෙන කොටවත් පිටකොටුවේ තොග වෙළඳ පොළ වැහුවේ නැහැ. එක දවසක් තොග වෙළඳ පොළ වැහුවා වැට්‍රොල්ලට විරුද්ධව මේ බදු දඩේම කිරීම කරන කොටගෙන. ඒ නිසා ඒ වැරදුන තැන නිවැරදි කිරීම සඳහා ගෝඨාභය රාජපක්ෂ ජනාධිපතිතුමා වෙන්දේසි සියල්ල නතර කළා, බදු සාණයක් දුන්නා. ඊට පස්සේ ඒ තත්ත්වය තම දරුණු අතට හැරුණා. පාස්කු ප්‍රහාරය නිසාත්, කොයිට් 19 වසංගතය නිසාත් අර ණය පිළිබඳ අර්බුදය සමස්ත රටේ ජනයාගේ දරුණු ලෙස වර්ධනය වෙලා තියෙනවා. ඒ නිසා මේ අයවැය ලේඛනයෙන් නැවත වතාවක් ඔවුන්ගේ ණය වාරික හා පොලී ගෙවීම, දේපොළ සින්නවීම, නැවැත්වීම සඳහා අවශ්‍ය යෝජනා ඉදිරිපත් කරලා තියෙනවායි කියන එක මම මේ අවස්ථාවේදී මතක් කරන්න කැමති වෙනවා. ඊළඟට දෙවනුව තමුන්නාසලා කලේ බදු දඩේමක් උනේ. මම ඒ ගැන පොතක් ලිව්වා බදු දඩේම කියලා. බදු දඩේම කරේ එලෝ එලෝ තියෙන අයගෙන් ඔක්කොම බදු ටික ගත්තා. එහෙම බදු ආදායම් විතරක් වැඩි වුණාට කවදාක්වත් රටක් දියුණු වෙන්නේ නැහැ. මම ඒ පිළිබඳ උදාහරණයක් කියන්න කැමති. 1978 79 80 අවුරුදු වල රජයේ ආදායම ගරු කතානායකතුමනි මේ 79 125.5යි දලදේශීය නිෂ්පාදනයේ ප්‍රතිශතයක් ලෙස. වියදම දලදේශීය නිෂ්පාදනයේ ප්‍රතිශතයක් ලෙස 6.6යි. බජට් ඩෙෆිසිට් 1.6 පරතර 11.1යි. ආර්ථික වර්ධනය කීයද? 6.3යි. 80 දී රාජ්‍ය ආදායම දලදේශීය නිෂ්පාදනයේ 23.5යි. වියදම 42.7යි. බජට් ඩෙෆිසිට් 1.6 පරතර 19.2යි. කීයද ආර්ථික වර්ධන වේගය? 5.8යි. 19ක බජට් ඩෙෆිසිට් එකක් තිබිලා වර්ධනය 5.8යි. මහින්ද රාජපක්ෂ යුගයක් අපි ගමු 2010. 2010 රජයේ ආදායම අඩු තමයි. 13.0යි. වියදම 20.0යි. අයවැය පරතරය 7යි. ආර්ථික වර්ධනය 8යි. එනිසා මේ මායාවේ ඉන්න එපා. මේ අපි නොදන්න තාක්ෂණික කරුණක් තියෙනවා. මේ ආදායම හොයන්නේ කොහොමද, වියදම දරන්නේ කොහොමද කියන ඒවා පිළිබඳ බැලූ බැල්මට පේන දෙයට වඩා වෙනස් ඇතුළත තාක්ෂණික කාර්මික දෙයක් තියෙනවා. දැන් අපි සාමාන්‍යයෙන් දන්නේ අපේ රටේ විවාහයේ පවතින කාසියා නෝට්ටු ප්‍රමාණය මුළු ප්‍රමාණය කීයද කියලා හැවුවොත් අපි සියලු දෙනා පොයින් පේදුරු තුඩුවේ ඉඳන් දෙවුන්දර තුඩුවට සිංහල දෙමළ මුස්ලිම් බර්ග සම අය අතේම තියෙන විවාහයේ පවතින සංසරණයේ පවතින සල්ලි ප්‍රමාණය කීයද? සල්ලි ප්‍රමාණය ගත්තොත් බිලියන කීයක් විතර ඇති කියලා නිකන් සාමාන්‍යයෙන් හිතන්නකෝ. මේකේ ගිය අවුරුද්දේ බිලියන රුපියල් බිලියන 640යි 2018 දී සමස්ත ලාංකීය ජනතාව අතරේ තියෙන කාසියානෝ බිලියන 2019 දී 19 අවුරුද්ද ඉවෙන්නකොට, ඒ කියන්නේ 20 ලැබෙනකොට අපි සියලු දෙනා අතේ තියෙන කාසියා නෝට්ටු ප්‍රමාණය බිලියන 677යි. එතකොට මුළු රටේම තියෙන සල්ලි ප්‍රමාණය බිලියන 677 නම් 2019 දලජාතික නිෂ්පාදනය බිලියන 15000. එහෙම වෙන්නේ කොහොමද? දැන් මේ අයවැයේ මේ ආදායම වියදම බිලියන 1500 ගණන්. දැන් මුළු රටේම සල්ලි තියෙන මෙච්චරයි. සල්ලි අච්චු ගැහුවා කියන අර විපක්ෂ රායකතුමා වෙලාවක සල්ලි අච්චු ගහලා දාලා කිව්වා. ඔව්. මේ සංසරණේ විවාරයේ තියෙන සල්ලි. ඔව්. බැංකුවල තියෙන සල්ලි තමයි. විකෙන් මහජනේ අතේ තියෙන සල්ලි ටිකනේ බැංකුවල තියෙන සල්ලි සංසරණේ පවතින්නේ. ඒ සංසරණේ පවතින සල්ලි අතින් අතට මාරු වෙලා සංසරණ ප්‍රවේගයක්.
ඔබතුමාට තව විනාඩි 2යි. ආ.
දැන් මම කියන්න හදන්නේ මෙහෙම නෑ ගරු කතානායකතුමනි ගරු කතානායක
ආගෙන ඉන්න
ගරු කතානායකතුමනි මේ කිව්ව ඒවට එක උත්තරයක් දෙන්න මට විනාඩි 5ක් විතරක් දෙන්න. මේ අයවැය ලේඛන ඉදිරිපත් කරලා තියෙන්නේ කවුද? කෝටාබේ රාජපක්ෂ මැතිතුමාගේ ආණ්ඩු කාලය තුලදී ණය සහන පැකේජියක් දුන්නා. බදු සහන පැකේජියක් දුන්නා. පොලි අනුපාතයේ තනි ලක්කමේ සංඛ්‍යාවට ගෙනාවා. 160,000කට රජයේ ආරක්ෂාවල් දුන්නා. අවුරුද්දක් වගේ කෙටි කාලයක් තුලදී අවුරුදු 77න් පස්සේ පළවෙනි වතාවට ආනයන තානම් කළා. මේ රටේ ලක්ෂ ගණන් මහ පොළොවේ හැපෙන මිනිස්සුන්ගේ පැත්තේ හිටගත් එකම ආණ්ඩුව බවට ගෝඨාභය රාජපක්ෂ ආණ්ඩුව පරිවර්තනය වුණායි කියන එක මම මේ වෙලාවේදී මතක් කරන්න කැමතියි. ඒ නිසා අපි මේ අවස්ථාවේදී ආරාධනය කළ තියෙනවා සියලුම දෙනාට. මුදල් අමාත්‍යතුමා කිව්වේ කෘෂිකාර්මිකාංශය සම්පූර්ණයෙන් බද්දෙන් නිදහස් කළා තියෙනවා. අපනයන බදු නිදහස් කළා තියෙනවා. රට ඇතුලේ සියලු දෙනාට වැඩ කරන්න අලුතෙන් එකතු වෙන්න කියන අවස්ථාව යටතේ තමයි උපයුපු ආකාරයේ එළිදරව් නොකළ මොනවාරි මුදලක් කාලඟ හරි තියෙනවනම් ඒ සියලු මුදල් දිවුරුම් ප්‍රකාශයක් මගින් රටට ඉදිරිපත් කරන්න. ඒ ඉදිරිපත් කළ මේ තියෙන ඕනෙම සංවර්ධන යෝජනා ක්‍රමයක් රජයේ ඉඩම් දෙන්න, ඉඩම් අරගෙන වවන් කර්මාන්ත පටන් ගන්න, ව්‍යාපාර පටන් ගන්න, ආයෝජනය කරන්න 100%ක නාමික බද්දක් විතරයි අය කරන්න. ලක්ෂ 100ක් තියෙනවා නම් ඉපීව ආකාරයේ එළිදරව් කළ නොහැකි ලක්ෂයක් ඉතරයි රජයට ගන්නේ 99000ක් අලුත් බදු ලිපිගණුවක් යටතේ අලුතෙන් මිනිස්සුන්ට ඉපදෙන්න අවස්ථාව දීපු ලංකාවේ ප්‍රධානතම අයවැය ලේකණේ තමයි මේ අයවැය ලේකණේ කියන එක මම මතක් කරනවා. ඒ නිසා නෑ විනාඩියක්වත් ගන්න බෑ මගේ විනාඩි ඔක්කොම ඉවර වෙලා තියෙන්නේ. ඒක නිසා මේ මේ මෙහෙම මේ 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 රටේ සියලුම මිනිස්සුන්ට නීති රීති රෙගුලාසි සියල්ල නැතුව තමන්ගේ තමන්ගිට ආර්ථිකය හදන්නේ එහෙම තමයි. ආර්ථිකය හදන්නේ අපි නෙමේ, ආර්ථිකය හදන්නේ මේ රටේ මිනිස්සු. මේ රටේ මිනිස්සුයි මේ රටේ සම්පත් ගැනයි විශ්වාසය තියලා තමයි මේ අයවැලේකන ඉදිරිපත් කරලා තියෙන්නේ. තමුන් ආසල වගේ පුද්ගලිකාංශයට ගහන්නේ ගහන්න නැතුව අපි මේ ආණ්ඩුවේ දීලා තියෙනවා තමන්ගේ තියෙන ඕනෑම මුදලක් ගෙනහල්ලා පළදායි නිෂ්පාදන ක්‍රියාවලියක ආයෝජනය කරන්න බදු අය කරන්නේ 100%. ජනවාරි පළවෙනි දින ඉඳන් රට හදන්න සියලු දෙනා එකතු වෙන එක තමයි මේ එකම වැඩපිළිවෙල කියන එක සඳහන් කරමින් ඒ වැඩපිළිවෙල සඳහා රජයේ ජනාධිපතිතුමාටත් අගමැතිතුමාටත් අපේ ශක්තිය ලබා දීමේ කටයුත්තට විපක්ෂයට එකතු වෙන්න කියලා ආරාධනය කරමින් මගේ වචන කීපය අවසන්
කරනවා. ගරු සිරිදරන් මන්ත්‍රීතුමා විනාඩි 10යි.
ගෞරව பிரதி சபாநாயகர் அவர்களே 2021 ஆண்டுக்கான வரவு செலவு திட்டத்தை சமர்ப்பிக்கப்பட்டு நடைபெறுகின்ற விவாதத்திலே என்னுடைய கருத்துக்களை பகிர்ந்து கொள்ள கிடைத்த வாய்ப்புக்கு நன்றிகள். மிக முக்கியமாக இம்முறை வரவு செலவு திட்டமும் இந்த நாட்டிலே ஒரு யுத்த செலவுக்கான அதிகூடிய செலவினங்களை புகுத்தியதாக மொத்தமாக இந்த நாட்டிலே கொண்டு வரப்பட்டிருக்கின்ற வரவு செலவு திட்டம் 2678.04 பில்லியன்கள். இதிலே கிட்டத்தட்ட 355.159 பில்லியன்கள் மொத்தத்திலே 13.26% யுத்தத்துக்காக ஒதுக்கப்பட்டிருக்கிறது. ஆனால் இந்த நாட்டினுடைய மிக முக்கியமான பிரச்சனையாக இப்பொழுது முன்னுக்கிருக்கின்ற சுகாதாரம் பிரச்சனைகளுக்கு ஒதுக்கப்பட்டிருப்பது 159.476 பில்லியன்கள். மொத்த செலவினத்திலே 5.95% சுகாதாரத்துக்காக ஒதுக்கப்பட்டிருக்கிறது. ஒரு நாட்டினுடைய போசாக்கையும் கல்வியையும் சுகாதாரத்தையும் மேம்படுத்துகின்ற கல்வித்துறைக்கு ஒதுக்கப்பட்டிருப்பது 126.54 பில்லியன்கள். 4.73% கல்விக்காக ஒதுக்கப்பட்டிருக்கிறது. ஒரு நாடு முன்னேற்றகரமான ஒரு பாதையிட்டை முன்வைக்குமானால் அந்த நாட்டிலே கல்விக்கும் போசாக்குக்கும் சுகாதாரத்துக்கும் கொடுக்கப்படுற முக்கியத்துவத்தை தவிர்த்து இப்பொழுது இந்த நாட்டிலே மீண்டும் ஒரு யுத்த வரவு செலவு திட்டமாகவே இந்த வரவு செலவு திட்டத்துக்கான நிதி ஒதுக்கீடுகள் செய்யப்பட்டிருக்கிறது. குறிப்பாக நாட்டிலே 1000 பிரச்சனைகள் இருக்கின்றன. இங்கே இந்த நாட்டிலும் கொரோனா கடந்த பிப்ரவரி மார்ச் மாதங்களிலே உருவான பொழுது நாங்கள் இந்த கொரோனாவை யுத்தத்தை அடக்கியது போல் அடக்கிவிடுவோம் என்று சில அமைச்சர்கள் மார்தட்டினார்கள். அப்பொழுது அவர்கள் மார்தட்டிய காலங்களிலே ஒரு 5 பேர் அல்லது 6 பேர் தான் இந்த நாட்டில் இறந்திருந்தார்கள். இப்பொழுது இந்த நாட்டில் 22,400 பேருக்கு மேற்பட்டவர்கள் கொரோனா தொற்றால் பாதிக்கப்பட்டிருக்கிறார்கள். கிட்டத்தட்ட 66 பேர் இதுவரை இந்த நிமிடம் வரை இறந்திருக்கிறார்கள் இலங்கையிலே. ஆனால் இந்த அளவு சுகாதார நிலைமைகள் இருக்கிற பொழுது சுகாதாரத்துக்கு ஒதுக்கப்பட்ட செலவினங்களும் சுகாதாரத்திலே கொண்டு வரப்பட்டிருக்கிற நிதி செலவினங்களும் மிக அற்பமானவையாகவே தென்படுகிறது. மிக முக்கியமாக இந்த நாட்டிலே 1000 பிரச்சனைகள் இருக்கின்றன. கடந்த ஒரு வருட காலங்களுக்குள் 2019 இறுதியிலே 2020 ஆரம்பத்திலே இந்த நாட்டின் ஜனாதிபதி பொறுப்படுத்த பிற்பாடு சமர்ப்பிக்கப்படுகின்ற முதலாவது வரவு செலவு திட்டம். இங்கே 2 தேசிய இனங்கள் இருக்கின்றன. தமிழ் மொழி பேசுகின்ற தமிழ் தேசிய இனமும் சிங்கள மொழி பேசுகின்ற சிங்கள தேசிய இனமும். நாங்கள் சிங்கள மக்களுடைய கலாச்சார பண்பாட்டு அடையாளங்களை அவர்களுடைய பாரம்பரியங்களை அவர்களுடைய விழுமியங்களை அவர்களுடைய வரலாறுகளை நாங்கள் மதிக்கிறோம். அதுபோலதான் இந்த நாட்டிலே இருக்கின்ற தமிழ் மக்களுடைய பிரச்சனைகளும் அவர்களுடைய பாரம்பரியங்களும் நிலப்பிரதேசங்களும் அவர்களுக்கே உரித்தான தேசிய அடையாளத்தின் தனித்துவத்தன்மையிலே பாதுகாக்கப்பட வேண்டும். அவ்வாறான ஒரு பாதுகாக்கப்படுகின்ற ஒரு பல்லினத்தன்மை கொண்ட ஒரு வரவு செலவு திட்டம் இங்கே சமர்ப்பிக்கப்பட்டிருந்தால் அது இந்த நாட்டை இன்னும் பல அபிவிருத்தி பாதையிலே கொண்டு சென்றிருக்கும். இலங்கை சுதந்திரம் அடைகின்ற காலத்திலே ஜப்பானுடைய தனிநபர் வருமானம் என்ன, கொரியாவினுடைய தனிநபர் வருமானம் என்ன, சிங்கப்பூரின் தனிநபர் வருமானம் என்ன, இலங்கையின் தனிநபர் வருமானம் என்ன என்பதை நீங்கள் பார்த்தால் இன்று அந்த நாடுகள் எவ்வாறு வளர்ந்திருக்கிறது, இலங்கை எவ்வாறு தேய்ந்து போயிருக்கிறது என்பதை ஒவ்வொரு வரவு செலவு திட்டம் சமர்ப்பிக்கிற பொழுதும் இந்த நாட்டினுடைய தலைவர்கள் சிந்திக்க வேண்டும். எனக்கு முன்னர் பேசிய டாக்டர் கர்சடி சில்வா அவர்கள் கூட சொன்னார், தாய்லாந்து மற்றும் வியட்நாம் போன்ற நாடுகள் இன்று உலகத்திலே விவசாயம் கைத்தொழில் துறைகளிலே முன்னேறி இருக்கின்றன. ஆடை தொழிலை ஏற்றுமதி செய்வதற்கு அப்பால் இலத்திரனியல் துறையிலும் அவர்கள் முன்னேறி இருக்கிறார்கள். உலக பந்திலே ஆயுத ரீதியாக விடுதலைக்காக போராடி வெற்றி பெற்ற நாட்டில் ஒன்றுதான் வியட்நாம் நாடு. இன்று அந்த வியட்நாம் உலகத்திலே இலத்திரனியல் பொருட்களையும் ஏற்றுமதி செய்யக்கூடிய அளவுக்கு வளர்ந்திருக்கிறது என்றால் அந்த நாட்டிலே கொண்டுவரப்பட்டிருக்கிற பல்லினங்களை மதித்த கொண்டுவரப்பட்ட பல்வேறு வகையான வரவு செலவு திட்டங்கள் அந்த நாட்டை ஒரு உயர்ந்த நிலைக்கு கொண்டு சென்றிருக்கிறது. ஆனால் இது இலங்கையில இல்லாத ஒரு நிலையை நாங்கள் பார்க்கிறோம். இந்த நாட்டில் 1000 பிரச்சனைகள் இருக்கின்றன. ஆனால் எதனையுமே கணக்கில் எடுக்காத கண்டுகொள்ளாத ஒரு நாடாக இது போகுமாகனால் எந்த வரவு செலவு திட்டங்களை நீங்கள் கொண்டு வந்தாலும், எந்த வரவு செலவு திட்டங்களை இந்த நாட்டில் நீங்கள் சமர்ப்பித்தாலும் கூட நாடு ஒரு விடிவை நோக்கி போக முடியாது. இதுதான் மிக முக்கியமானது. இந்த நாட்டிலே தமிழ் மக்களுக்கு ஒரு பிரச்சனை உண்டு. 70 ஆண்டுகளுக்கு மேலாக தங்களுடைய தாயக பூமியிலே தாங்கள் வாழ்வதற்காக இந்த இனம் துடித்துக் கொண்டிருக்கிறது. இன்றும் கூட சிங்கள இராணுவத்தினுடைய ஆயுத முனையிலே அவர்களுடைய குரல் வலைகள் மௌனமாக்கப்பட்டிருக்கிறது. இதனால்தான் அவர்கள் இந்த மண்ணிலே வாழ முடியாத மனிதர்களாக, பேச முடியாத மனிதர்களாக இருக்கிறார்கள். குறிப்பாக அண்மைய நாட்களில் நீங்கள் பார்த்திருப்பீர்கள், தங்களுக்காக இந்த மண்ணிலே போராடி வீரச்சாவடைந்து வித்துடல்களாக இருக்கின்ற தங்கள் உறவுகளுக்கு கூட அவர்கள் விளக்கேற்றுவதற்கு அல்லது அந்த இடங்களை துப்புரவு செய்வதற்கு ராணுவம் தடுக்கிறது, போலீசார் தடுக்கிறார்கள். கடந்த ஞாயிற்றுக்கிழமை நான் கூட கனகபுரம் மாவீரர் துயிலும் இல்லத்துக்கு சென்ற பொழுது சிரேஷ்ட போலீஸ் அத்தியட்சகர் உட்பட கிளிநொச்சியினுடைய போலீஸ் உத்தியோகத்தர் உட்பட எல்லோரும் வந்து அங்கு வந்த அனைவரிடமும் வாக்குமூலங்களை பதிவு செய்தார்கள். பல இடங்களிலே கொரோனா என்று சொல்கிறார்கள், ஆனால் கொரோனாவை கடைபிடிக்காமலே பல சம்பவங்கள் நடைபெற்று முடிகின்றன. சாதாரணமாக கடந்த 6ஆம் தேதியும் 8ஆம் தேதியும் யாழ்ப்பாண கச்சேரியிலே நடைபெற்ற அமைச்சர்கள் வருகை தந்த ஒரு கூட்டத்திலே ஒரு சின்ன மண்டபத்துள் எந்த விதமான சமூக இடைவெளிகளும் பின்பற்றப்படாமல் அங்கே ஒரு 250 பேரோடு கூட்டம் நடைபெற்றது. ஆனால் ஒரு துயிலும் இல்லத்திலே கிட்டத்தட்ட 5.5 ஏக்கர் நிலப்பரப்புள்ள துயிலும் இல்லத்திலே 30க்கு உட்பட்டவர்கள் சென்று தங்களுடைய முகக்கவசங்களை அணிந்து அவர்கள் அந்த இடங்களிலே சென்று புல்லுகளை புடுங்குகிற பொழுதுதான் போலீசாருக்கு கொரோனா தெரிகிறது, சுகாதாரத்துறைக்கு கொரோனா தெரிகிறது, ராணுவத்துக்கு கொரோனா தெரிகிறது. இது எந்த நாட்டில் இருக்கிற சட்டம்? இது ஏன் இந்த சட்டம் கடைபிடிக்கப்படுகிறது? ஆகவே ஒரு இந்த நாடு இயல்பாகவே இரண்டாக இருக்கிறது. கௌரவ சபாநாயகர் அவர்களே, இந்த நாட்டில் இப்பொழுதும் வாழுகிற மக்களிடம், வடக்கிலும் கிழக்கிலும் வாழுகிற தமிழ் பேசும் மக்களிடம் தாங்கள் ஒரு வேற்று நாட்டிலே வாழுகிற உணர்வும் எண்ணமும் அவர்களிடம் இருக்கிறது. காரணம், 150,000 மேற்பட்ட படையினர் அங்கே குவிக்கப்பட்டு அவர்களுடைய பிரசன்னத்தோடு அந்த மக்கள் அடக்கப்பட்டுக் கொண்டிருக்கிறார்கள். அவர்களுடைய சொந்த நிலங்கள் இன்னும் விடுவிக்கப்படவில்லை. அவர்கள் சுதந்திரமாக அந்த மண்ணிலே வாழ முடியாமல் இருக்கிறார்கள். அப்படியானால் எவ்வாறு அவர்கள் இந்த நாட்டினுடைய பிரஜைகள் என்று சொல்ல முடியும்? கௌரவ சபாநாயகர்களே, பிரதி சபாநாயகர்களே, நீங்கள் இந்த இடத்திலே கவனத்தில் எடுக்க வேண்டும். வரவு செலவு திட்டங்கள் கொண்டு வரப்படலாம். இது ஒரு நாட்டினுடைய மிக முக்கியமானது. ஒவ்வொரு வருடமும் அடுத்த எதிர்வரும் ஆண்டுக்கான வருமானங்களையும் செலவினங்களையும் சொல்லுகின்றது. இந்த நாட்டில் இருக்கின்ற மக்களுடைய பிரச்சனை, பிரியோடி போயிருக்கிற பிரச்சனை, நீண்ட காலமாக அழுது கொண்டிருக்கிற மக்களுடைய கண்ணீருக்கு இந்த நாட்டில் என்ன பதில் இருக்கிறது? பலிந்து காணாமல் ஆக்கப்பட்ட மக்கள் இன்றைக்கு கிட்டத்தட்ட 1400 நாட்களுக்கு மேல் அவர்கள் தங்களுடைய பிள்ளைகள் வருவார்கள் என்பதற்காக தெருக்களிலே குந்திக் கொண்டிருக்கிறார்கள். அவர்களை அந்த பிள்ளைகளுக்கான பதிலை சொல்ல இந்த நாட்டினுடைய உயர் ஜனாதிபதியாலேயோ, பிரதமராலேயோ, அல்ல இந்த நாட்டினுடைய தலைவர்களாலேயோ ஏன் இதுவரை ஒரு பதில் சொல்ல முடியவில்லை? ஜெனிவாவிலே கொண்டு வரப்பட்ட தீர்மானத்திலே இருந்து நாங்கள் விலகிக் கொள்கிறோம் என்று அரசாங்கம் சொல்கிறது. ஆனால் மன்னார் ஆயர் வணக்கத்துக்குரிய ராயப் யோசப் அவர்கள் நல்லிணக்க ஆணைக்குழுவுக்கு முன்னால் இந்த அரசாங்கம் நியமித்த நல்லிணக்க ஆணைக்குழுவுக்கு முன்னால் 146,000 மேற்பட்டவர்கள் காணாமல் போயும் கொல்லப்பட்டும் இருக்கிறார்கள் என்ற உண்மையை சொன்னார். இதுவரை அவர்களுக்கு நீதி கிடைக்கவில்லை. சிறையில் இருக்கின்ற கைதிகள் இன்றைக்கு கொரோனாவால் பாதிக்கப்படுகிறார்கள். தமிழ் அரசியல் கைதிகளை விடுதலை செய்வதற்கு யாரும் தயார் இல்லை. கௌரவ அமைச்சர் நாமல் ராஜபக்ச கூட சிறையிலே சென்றிருந்தார் அவர்களோடு. நான் வெளியிலே வந்தால் உங்களை விடுகிறேன் என்றார். இன்று அவருடைய பெரும்பான்மை இருக்கிறது. அவருடைய அப்பா பிரதமர், அவருடைய சித்தப்பா நாட்டின் ஜனாதிபதி. ஏன் அவரால் அந்த அரசியல் கைதிகளை விடுதலை செய்ய முடியவில்லை? ஒரு காலத்திலே ஒரு பேச்சு, இன்னொரு காலத்திலே ஒரு பேச்சாக இந்த நாட்டிலே வாழுகிற இனத்தை ஏமாற்றியதுதான் இந்த நாட்டிலே நடந்திருக்கிறது. ஆகவேதான் கௌரவ பிரதி சபாநாயகர் அவர்களே, பல்வேறுபட்ட இன்னல்களை இந்த மக்கள் இங்கே சந்திக்கிறார்கள். குறிப்பாக தொல்பொருள் திணைக்களம், மகாவலி அபிவிருத்தி திணைக்களம், இதனை விட பல்வேறுபட்ட நிறுவனங்கள், குறிப்பாக கடலோர காவல் திணைக்களம், வனவள திணைக்களம்,
திணைக்களம்,
இந்த நாட்டில் இருக்கின்ற குறிப்பாக வடக்கிலும் கிழக்கிலும் வாழுகிற மக்களுடைய காணிகளை சுவீகரிக்கிறார்கள், காணிகளை பறிக்கிறார்கள். அதனை விட இப்ப அண்மைய நாட்களிலே இளம் முயற்சியாளர்களுக்கான காணி வளங்கள் என்ற அடிப்படையில் இந்த நாட்டிலே காணிகள் தொழில் முயற்சிக்கு வழங்கப்படுவதற்காக ஒரு செய்தி அடிபடுகிறது, விண்ணப்பங்கள் கோரப்படுகிறது. இதன் பின்னணி என்ன? இதற்கு பின்னாலே என்ன நடக்கப் போகிறது? ஆகவேதான் இந்த நாட்டிலே வாழுகிற தமிழர்கள் சரியான இலக்கோடும் அவருடைய நிம்மதியோடும் அவர்கள் நினைக்கின்ற அவருடைய உண்மையான உரித்துக்களோடும் வாழ வேண்டுமானால் நீங்கள் முதலில் திறந்த மனதோடு இந்த நாட்டிலே வாழுகிற எல்லா இனங்களையும் மதிக்கின்ற, குறிப்பாக 70 ஆண்டுகளாக இந்த மண்ணிலே தங்களுக்கு உரித்தான உரிமைக்காக போராடுகிற இந்த தமிழ் இனத்துக்காக ஒரு விடிவை நோக்கிய பயணத்தில் பேசுவதற்கு தயாராகுங்கள். மாகாண சபைகளை கூட நடத்தாமல் இந்த அரசு முடக்கி வைத்திருக்கிறது. ஏன் மாகாண சபைகள் நடத்த முடியாது? ஜனாதிபதி கூட முடக்கி வைத்துக் கொண்ட காணிகளை பறிக்கின்ற விடயங்கள்லாம் நடைபெறுகிறது. ஆகவேதான் பிரதி சபாநாயகர் அவர்களே, நான் இந்த இடத்திலே கருத்துக்களை பதிவு செய்கிறேன். மிக முக்கியமாக இந்த மக்களுடைய, குறிப்பாக தமிழ் தேசிய இனத்தினுடைய அபிலாசைகளை பூர்த்தி செய்யக்கூடிய வகையில், அவர்களையும் இந்த நாட்டின் பிரஜைகளாக ஏற்றுக்கொள்ளக்கூடிய வகையில் உங்களுடைய ஒரு தீர்வை முதலிலே முன்வையுங்கள். அப்பொழுது இந்த வரவு செலவு திட்டங்கள், இந்த நாட்டினுடைய அபிவிருத்தி என்பது வியட்நாம் அல்ல, தாய்லாந்து அல்ல, இன்னும் சிங்கப்பூர் அல்ல, ஜப்பானை விட வளரக்கூடிய நிலை உருவாகும் என்பதை நான் இந்த இடத்திலே திடமாக பதிவு செய்கிறேன்.